તારીખ 22/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 520 અને 521 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 304.
આત્માને ઓળખ્યો ન હોત અને શુભ રાગને ઝેર કહેવાથી સ્વચ્છંદી ન થઈ જાય. ગુરુદેવ પાસે બધા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, ખાસ કરીને શુભરાગને હે પણ શુભરાગના મમત્વવાળાને રૂચતું નથી, એટલે એ દલીલ કરી છે કે જે જ્ઞાનીઓ હોય, પરમાર્થ માર્ગનું આરાધન કરતા હોય, શુદ્ધ પરિણામે પરિણમતા હોય, તેઓ તો ભલે શુભરાગને ઝેર ગણીને, શુભરાગને ઝેર કહીને, શુભરાગથી હટીને પોતાના શુદ્ધાત્મ સ્વભાવમાં પરિણમે, પણ હજી તો જેણે આત્માને ઓળખ્યો ન હોય, આત્માનો અનુભવ ન કર્યો હોય, અને શુભરાગને આપણે ઝેર કહો કે શુભરાગ તો ઝેર છે, એ તો સ્વચ્છંદ થઈ જશે, એમ નહીં થાય. શું કહે છે? કહેનારને એ વિષયનો ખ્યાલ હોય છે, એવું પ્રશ્ન પૂછનારને લગભગ ખ્યાલમાં નથી. પ્રશ્ન પૂછ્યો છે એને શંકા થઈ છે, તો કહેનારને શું એ વાતનો ખ્યાલ નથી એવું એમાં દેખાય છે, પણ કહેનારને એ બધી વાતનો ખ્યાલ છે. છતાં કહે છે પણ એની અંદર કાંઈક વિશેષ મર્મ રહ્યો છે એમ સમજીને કહેવામાં આવે છે. ઉત્તર આપ્યો છે કે અજ્ઞાની સ્વછંદી છે, અજ્ઞાની પોતાના નિજછંદે ચાલનારો છે, જ્ઞાની માર્ગને ચાલનારો હોય એ બીજી વાત છે, અને નિજ છંદે ચાલનારો હોય એ બીજી વાત છે. કહે છે કે એ તો સ્વછંદી તો છે જ, પોતે એમાં નવો સ્વચ્છંદ થવાનો પ્રશ્ન નથી, પણ સ્વચ્છંદ છોડાવવાનો અહીંયા પ્રકાર છે. સ્વચ્છંદ કરાવવાનો તો કોઈ જ્ઞાનીના વચનમાં, કોઈ આચાર્યના વચનમાં, કોઈ શાસ્ત્રના વચનમાં એવો આશય ને એવો હેતુ હોઈ શકે. જે એમ કહે કે જીવવાણીથી પણ આમ નુકસાન થાય, જીવવાણીથી પણ આમ નુકસાન થાય, માટે આ પ્રકારની જીવવાણી ન જોઈએ, માટે આ પ્રકારની જીવવાણી ન જોઈએ, એને એમ કહે છે કે એ જીવવાણી સાંભળવા આવ્યો છે એ શું આશયથી, શું કરવાથી સાંભળવા આવ્યો છે, જો પોતાના દોષ મટાડવા માટે સાંભળવા આવ્યો છે તો ઓછામાં ઓછો એ વિચાર એટલો કરશે, એટલો તો ઓછામાં ઓછો વિચાર કરશે કે આમાંથી દોષ મટવાનું કારણ શું છે, એટલો તો ઓછામાં ઓછો વિચાર કરશે, કેમ કે આવ્યો છે એ હેતુથી. જો એ હેતુથી આવ્યો છે તો એ હેતુને તો એ સાથે રાખશે કે નહીં રાખે, તો પછી એમાં સ્વચ્છંદી થવાનો પ્રશ્ન રહેતો નથી. પરમાર્થનો વિષય જ કોઈ એવો છે કે જે વ્યવહારના નિષેધાત્મક સ્વરૂપે છે, અને વ્યવહારના નિષેધાત્મક સ્વરૂપ હોવાથી પરમ સત્યને અંગીકાર કરવું એ જીવને દુષ્કર લાગે છે, કઠણ પડે છે. છતાં પણ જેને હિત કરવું હોય, શાશ્વત હિત કરવું હોય, એને તો સામાન્ય કક્ષામાંથી બહાર આવીને કોઈ વિશેષ વિચાર કરવો જ ઘટે છે. એમાં બીજો કોઈ ઉપાય છે નહીં. પહેલા તો એમ કહે છે કે અજ્ઞાની છે એ સ્વચ્છંદી છે, પુણ્યને ધર્મ માનનારો, શુભને ધર્મ માનનારો, મન વચન કાયાની જળની ક્રિયાને પોતાની આત્માની ક્રિયા માનનારો સ્વચ્છંદી તો છે, સ્વચ્છંદપણે જ માને છે, અને એ મિથ્યાત્વને પોષે છે. ધર્મના નિમિત્તે પણ એ મિથ્યાત્વને જ પોષે છે, અને તે જ મોટું પાપ અને સ્વચ્છંદ છે. એ સૌથી મોટું પાપ પણ છે, અને નિજ કલ્પના એ ધર્મ કરવાનું માનતો હોવાથી એ સ્વચ્છંદ ભાન છે. જ્ઞાનીઓએ ક્યાં એમ કહ્યું છે કે જળની શરીરની ક્રિયામાં ધર્મ છે અને શુભરાગની ક્રિયામાં ધર્મ છે, એવું કોઈ જ્ઞાની તો કહેતા નથી. છતાં એમાં એમ કરતા મારું કલ્યાણ થાય છે એમ માનનાર સ્વચ્છંદી તો છે. સ્વચ્છંદીનો અર્થ છે નિજ કલ્પનાએ, નિજ કલ્પનાએ માર્ગને નક્કી કરવો, માર્ગનું આરાધન કરવું, માર્ગ ન હોય એને માર્ગ માનવો, ઉપાય ન હોય એને ઉપાય માનવો, એ સ્વચ્છંદ છે. એ પ્રમાણે ચાલે તો સ્વચ્છંદ નથી, પણ એ પ્રમાણે ચાલે તો સવાય છે. એ પ્રમાણે ચાલતો નથી. આચાર્યોના શાસ્ત્રો એમ કહ્યું છે, સમયસારમાં કહ્યું છે, વિષકુંભ કહ્યું છે, શુભરાગને વિષકુંભ કહ્યો છે. કહે છે કે નથી તો એ આચાર્ય મહારાજને ખબર નથી કે આમ કહેતા સ્વચ્છંદ થશે. જેમણે શાસન અર્થે શાસ્ત્રની રચના કરી પોતાને માટે નથી કરી, પોતાના માટે તો ભાવનાનું શાસ્ત્ર નિયમ સાર રચ્યું, પણ સમયસાર આદિ શાસ્ત્ર છે તો શાસન માટેની રચના છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ કેમ સમ્યક દ્રષ્ટિ થાય, અજ્ઞાન મટીને કેમ જ્ઞાન પ્રગટ હોય, એ વિષય ત્યાં ચાલ્યો છે. વેજ્ઞાન કરાવ્યું છે પોતાને તો વેજ્ઞાન થઈને પ્રમત અપ્રમતમાં જીલે છે. એ તો અજ્ઞાની જીવો માટે રચાયેલું શાસ્ત્ર છે. એ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રતિક્રમણ આદિ ભાવ તે વિષકુંભ છે. કેમ કે લોકો પ્રતિક્રમણ કરે છે ને રોજ ઉઠીને, પરિપાટી ચાલે છે, તો વિષકુંભ છે એમ કહ્યું છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, એ અધિકારમાં એ ગાથા છે. તો જેમ ઘરમાં એક સામાન્ય માણસની વિવ હોય છે કે 5 વર્ષના બાળકને એમ કહેવાય કે પાણીનો ગ્લાસ લાવ, તો આ માટકો પીળો છે એ મને આપી દે, પણ 40 વર્ષના ઘોડાને ન કહેવાય કે આ વાટકો આ ભમુખ, આની ઉંમર 5 વર્ષની છે ને આની ઉંમર 40 વર્ષની છે, પણ કહેનારને ખબર છે કે બાળક આ સમજશે, ઘોડો એ સમજશે નહીં, બાળક આ કરી શકશે અને ઘોડો આ કરી શકશે નહીં. એમ આચાર્ય દેવને ખબર છે, એ તો શ્રી ગુરુ છે, નિર્ગ્રંથ ગુરુ છે, શાસનના એ સ્તંભ છે. ગુરુદેવે તો બહુ મહિમા કીધો છે, આગળ લીધું છે કેવો મહિમા કીધો છે એનો એક બોલ લીધો છે. મહાન સંત મુનીશ્વરોએ જંગલમાં રહીને, છેલ્લું પાનું 278 પેજ, મહાન સંત મુનીશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવના અમૃત વહેતા મૂક્યા છે. આચાર્ય દેવો ધર્મના સ્તંભ છે, જેમણે આ વિતરાગી પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે એ શાસ્ત્રો વાંચીને કે છે. અત્યારે તો અમે જોયા નથી કુંદકુંદાચાર્યને, પણ શાસ્ત્રો વાંચીને એમ કહે છે કે ગજબનું કામ કર્યું છે. સાધક દશામાં સ્વરૂપની શાંતિ વેદતા વેદતા પરિષોને જીતીને વિતરાગ ભાવની શાંતિમાં રહીને પરિષોને જીતીને એમ કે જંગલની અંદર તો તાર તડકો વરસાદનો પરિસર તો ત્રણ ઋતુના પરિસર તો સામાન્ય છે. જયારે ઋતુ ઉગ્ર થાય માગસર પુષ મહિનામાં શિયાળો ઉગ્ર થાય ને ચૈતર વૈશાખમાં ઉનાળો ઉગ્ર થાય છે, નગ્ન દિગંબર દશામાં વિચરે છે. જેને શિયાળામાં સવારે બહાર નીકળવું ફાવે ને ઉનાળામાં ઘરની બહાર બપોરે નીકળવું ફાવે ને એ સદાય જંગલમાં રહીએ છે. ચોવીસે કલાક જેમણે પરમ સતને જીવંત રાખ્યું છે એ અનુભવને જેને લેખની માં કલમ માં ઉતારી નાખ્યો ઉતારી દીધો છે. અને એ રીતે પરમ સત્યને જેને જીવંત રાખ્યું છે, આચાર્ય દેવના કથનમાં કેવળ જ્ઞાનના ભણકાર વાગી રહ્યા છે એવું સંભળાય છે પોતાને. એમના કથનો વાંચતા કેવળ જ્ઞાનના ભણકાર સંભળાય છે પોતાને. આમાં તો કેવળ જ્ઞાનના ભણકાર વાગેલા છે એ વિષય છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. અનેક જીવો એ શાસ્ત્રોનું અધ્યયન કરશે અને એને ઉપકારી થશે. શ્રીમદજીએ લખ્યું છે ને, સમયસર પહેલું વહેલું હાથમાં આવ્યું એટલે અંદરથી ત્રાસ ભરીને રૂપિયા મગાવ્યા. તે દી નોટું નોટી રોકડા હતા ચાંદીના, ત્રાસ ત્રાસમાં રૂપિયા કાઢો એમ કે ખોજો ભરીને રૂપિયાની કિંમત નથી પણ બહુમાન કેટલું આવ્યું એ સવાલ છે. અને એમ લખ્યું કે હે કુંકુંદાદી આચાર્યો, આપના આપના વચનામૃત આ પામરને એમ શબ્દ વાપર્યો છે પોતાને માટે,
પામર
જેને લોકો મહાપુરુષ કહે છે. ગાંધીજી જેવા બુદ્ધિજીવી જીવ જેની જેનું માર્ગદર્શન મેળવતા એ જમાનામાં એ પોતે એમ કહે છે કે આ પામરને જેમના વચનો સ્વરૂપાનુસંધાનને વિશે ઉપકારી થયા તે અર્થે આપને અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર. પોતાને આચાર્યને સામે રાખીને કહે છે ને, આચાર્યની વિતરાગી પરિણતિને જુએ છે. ક્ષણમાં સ્વરૂપમાં નિર્વિકલ ભીન થઈ જનારા મુનિઓ અને ક્યાં સંસારનો વેપારનો ગ્રહસ્થનો વિકલ્પ ચાલે છે આ વર્તમાન દિશા. અંદરમાં ભય જ્ઞાનની ધારા છે તો પણ વિકલ્પ ચાલે છે ને. હા, એ ત્રિકાળી સ્વરૂપને જોઈને કહે છે, આ વર્તમાન દશાને જોઈને કહે છે. જુદી જુદી વાતને જોઈને એ વાત છે. વાત જુદી જુદી છે તો વાતનો વિષય પણ જુદો જુદો છે. સ્વરૂપે સિદ્ધ સમાન હોવા છતાં એ અવસ્થા એ સિદ્ધપણે નથી થતી તો અમસ્ત અવસ્થા પામર છે, દીન અવસ્થા છે, ચોક્કસપણે પામર છે, એમાં કઈ સવાલ નથી. જેવું સ્વરૂપ છે એવી અવસ્થા હોવી ઘટે છે કે બીજી રીતે અવસ્થા હોવી ઘટે છે? કરોડપતિ નો દીકરો બીડી માગતો ફરે, ઘરે ચાંદીની ઘોડા ગાડીઓ હોય, મોટરું હોય સોનાની, હે ચાંદી સોનાના હિંદોળા હિંચકતો હોય, બહાર નીકળીને બીડી માગે કોકને પાસે, ભાઈ સાહેબ બીડી આપવાને, હે તો ઉચિત નથી. એને એના સ્વરૂપને અનુસરીને રહેવું ઉચિત છે. એમ પોતાનો શુદ્ધ આત્મા સિદ્ધ આત્મા છે, એને અનુસરીને પર્યાયનું રહેવું તે ઉચિત છે. જ્યાં સુધી સિદ્ધ દશા ન પ્રગટે ત્યાં સુધી અનંત મેં ભાગે પામરની દશા છે. મુનિરાજ જયારે અરિહંત ભગવાનની ને સિદ્ધ ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે પોતાને પામર કહે છે, એ મુનિઓ છે. ત્યારે આ પામર દશા હજી પણ રાગ નો કોણ ઉઠે છે, સંજલન કસાય છે છેલ્લો, તો પણ આ રાગ નો કોણ ઉઠે છે. રાગના કણમાં તો પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણ નું પાલન છે. ત્યાં કોઈ ગ્રસ્ત બેરા છોકરા વેપાર ધંધો તો છે નહીં. બાહ્ય દીક્ષામાં બાહ્ય ચારિત્ર અંગીકાર કર્યું છે, સંયમને પાળે છે બાહ્ય વિકલ્પથી, તો પણ એ રાગના વિકલ્પને એ ઝેર જાણીને છોડે છે કે અમૃત જાણીને રાખે છે, ઝેર જાણીને છોડે છે અને વિતરાગ થાય છે, નહીતર છૂટે નહીં. એવી શૈલી હોવાથી એ તો ગુરુજીના પ્રવચનો નો સંગ્રહ હતો, જળ પાનારૂપ હતો. અત્યારે તો આપણા વિદ્વાનો એમ કહે છે કે ગુરુદેવ ને અર્ધ ચડાવો છો તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છો તમે. આ સ્થિતિ છે. સાક્ષાત જ્ઞાની ને અર્ધ ચડાવો છો તો મિથ્યા દ્રષ્ટિ છો, અને એ અર્ધ ચડાવ્યા પછી સમ્યક દ્રષ્ટિ થયા. જયારે અર્ધ ચડાવ્યો ત્યારે સમ્યક દ્રષ્ટિ નહોતા, પણ એ અર્ધ ચડાવ્યા પછી સમ્યક દ્રષ્ટિ થયા. કે છે કે અન્ય વચનોમાં કેવળ જ્ઞાનના આ સ્વચ્છનો પ્રકાર છે, બહુ મોટો સ્વચ્છન છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે, ઘણો ઉપકાર કર્યો છે. રચના તો જુઓ, પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે. અંદર કેવળ જ્ઞાનના ભણકાર છે અને એક એક વચનમાં એક એક પદમાં કેટલું ગંભીર રહસ્ય છે. ગુરુદેવ તો એમ કહેતા કે આ તો અમારી શક્તિ છે એટલું કાઢીએ છીએ, અંદર તો ઘણું ભર્યું છે. આ શાસ્ત્રોમાં એટલું બધું ભર્યું છે કે એ તો એ સ્થિતિએ પહોંચીએ ત્યારે એનું તળિયું હાથમાં આવે. અત્યારે તો અમારી શક્તિ છે એટલું કાઢીએ છીએ એમ કહેતા. રચના તો જુઓ, પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે. આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર કોઈ અપૂર્વ ચીજ છે, અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. આ સગાઈ કરે ને ત્યારે શ્રીફળ આપે છે, કન્યાના પક્ષેથી શ્રીફળ શ્રીફળ લઈને વરના ઘરે જાય, જેને વરવું છે એને વરવું છે, તો પછી પણ પેલા શ્રીફળ આપે કે આ તમારી સાથે ની સગાઈ પાકી. એમ કહે છે કે આ સમજણ છે, યથાર્થ સમજણ કરે તો સગાઈ થઈ ગઈ, તારે સંસ્કાર પડી ગયા તને. અને જો સમજી જાય તો એનો મોક્ષ નક્કી વાત છે. આ ગુરુદેવ કોલ કરાર કરીને ગયા. દસ્તાવેજ લખી ગયા છે, કોલ આપી ગયા છે, સ્ટેમ્પ પેપર ઉપર લખી ગયા છે, આવો વિષય છે આ, જેટલી કિંમત કરો એટલી ઓછી છે.
ગુરુદેવજી ભક્તિ કરી
ભક્તિ છે એની બરોબરી ની ભક્તિ તો કાઢવી મુશ્કેલ છે. એટલે તો સર્વશ્રેષ્ઠ ભક્તિ તરીકે આપણે એમને ગણીએ છીએ. આપના ઉપકારનું શું વર્ણન થાય, તે તો હૃદયપટમાં કોતરાઈ ગયા છે. આ દાસના આત્મા ઉપર આપનો અનંત અનંત ઉપકાર છે. છેલ્લા પેરેગ્રાફમાં નાખ્યું છે પોતા ઉપર, ત્યાં પોતાની નમ્રતા હિંમત બતાવી છે. આ દાસના આત્મા ઉપર આપનો અનંત અનંત ઉપકાર છે. આ ગ્રંથ તૈયાર થયો ત્યારે આ વચનામૃતની માગણી કરી હતી. ત્યારે તો સ્વાસ્થ્ય એટલું બધું કમજોર હતું કે લખી શકશે કે કેમ, એ સવાલ હતો. પ્રયાસ કરો ને લખી શકાય તો સારું, છેવટે થોડું ત્યારે આ લખી આપ્યું છે. આપની સેવા ભક્તિ અંતરમાં વસી રહો, આપના ચરણ કમળમાં આ દાસના વારંવાર પરમ ભક્તિથી વંદન નમસ્કાર હો. એમને માટે તો એમ જ હતું, એમને માટે તો એમ જ હતું. પોતે ખુલાસો કર્યો છે કે આ જીવે પરિભ્રમણ કરતા કરતા અનંત વાર અરિયંતના ભગવાનના સમુસરણમાં જીવાયો છે, પ્રત્યક્ષ ઉપદેશ સાંભળ્યો છે, પણ છતાં એને આત્મજ્ઞાન કર્યું નહીં. કરોડપતિથી માલ ન મળ્યો અને લખપતિથી માલ મળીને અબજપતિ થઈ ગયો. એટલે આપ્યા 5-25 હજાર, પણ શું સ્થિતિ થઈ કે અબજપતિ થઈ ગયો. એમ અનંતી અનંતી આત્માની જે ગુણ લક્ષ્મી છે એનું સિદ્ધ પદ મળી ગયું, પોતાનું સિદ્ધ પદ મળી ગયું. તીર્થંકર થી પણ અધિક છે, તીર્થંકર ના સમવસરણ માં ન મળ્યું તે અહીંયા મળ્યું. એટલે પોતાને માટે એ વાત એમણે લીધી છે, પોતાને માટે લીધી છે. સિદ્ધાંત ન સ્થપાય, સિદ્ધાંત સ્થાપવા જાય તો આગમ વિરુદ્ધતા થઈ જાય. એટલે સિદ્ધાંત દ્રષ્ટિના દ્રષ્ટિકોણને ત્યાં કોઈ લાગુ કરે કે ચોથા ગુણ સ્થાન વૃત્તિ જીવને હજુ તો ગુણ થયા નથી, તીર્થંકરથી અધિક કહેવાય એ આગમ વિરુદ્ધતા નથી. ભાઈ અહીંયા જે કહેવા ધારે છે એ વાતને લક્ષમાં લેવી જોઈએ. શું કહે છે, મીઠ્યાત્વ છે તે જ મોટું પાપ ને સ્વછંદ છે. શુભ રાગ ને ઝેર કહીને શુભ રાગ ની રૂચિ છોડાવી છે. શુભ રાગ તો તને 12મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક નો આવશે, 6ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વક નો આવશે, પણ એની રૂચિ 4થો ગુણસ્થાન થતા પ્રાપ્ત થતા છૂટી જશે. એ પહેલા એ રૂચિ ઉપર ઘા પાડવાની આ વાત છે. એ રૂચિને મોળી પાડવા, તોડી પાડવા માટે અહીંયા શુભરાગને ઝેર કહેવામાં આવ્યું છે. કેમ કે જ્યાં સુધી એ શુભરાગની રુચિ છે ત્યાં સુધી એને જળની અને કષાયની રુચિ છે અને ત્યાં સુધી એને શુદ્ધાત્માનું અવલંબન મળતું નથી. એને મોટું પ્રતિબંધક કારણ જાણીને એને હટાવવા માટે એમ કહેવામાં આવે છે. જો શુભરાગને ઝેર કરીને શુભરાગની રુચિ છોડાવવી છે, ચોખ્ખી વાત કરી છે. શુભરાગ પહેલા છૂટતો નથી, કહેનારને ખબર છે કે શુભરાગ છઠ્ઠા ગુણ સ્થાન સુધી તો બુદ્ધિપૂર્વકનો છૂટતો નથી ને બારમા ગુણ સ્થાન સુધી બુદ્ધિપૂર્વકનો અબુદ્ધિપૂર્વકનો પણ છૂટતો નથી. એટલે બારમા પહેલા બારમામાં છૂટી જાય છે પણ દસમા સુધી છૂટતો નથી, અગિયારમાં ઉપશમી જાય છે અને બારમામાં ક્ષય થઈ જાય છે. પણ દસમા સુધી તો પ્રવર્તમાન છે. જેને સૂક્ષ્મ સાંપ્રદાયનો લોભ કયો છે, દસમા ગુણ સ્થાન લોભનું ગુણ સ્થાન કીધું છે, સૂક્ષ્મ સાંપ્રદાયના મોક્ષનો લોભ છે. પૈસાનો, હીરાનો, માણેકનો, માનનો, આબરૂનો, કીર્તિનો લોભ નથી પણ મોક્ષનો લોભ છે, પર્યાયનો કંઈક લોભ છે. એ બહુ સૂક્ષ્મ છે, કેવી ગમ્ય છે. એ જીવને પોતાને પણ ઉપયોગમાં પકડાતો નથી. દસમા ગુણ સ્થાન વર્તી જીવ તો ધ્યાનસ્થ અવસ્થામાં છે અને ત્યાં શુક્લ ધ્યાનની શ્રેણીનું ધ્યાન વર્તે છે. એટલે એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે, છતાં અબુદ્ધિપૂર્વકનો શુભ કષાયનો પણ ત્યાં વર્તે છે. અત્યંત મંદ, છેલ્લી હદનો મંદ થઈ ગયો છે, ઘસાતો ઘસાતો છેલ્લી હદનો રહ્યો છે, એ ખલાસ થઈ જશે. એ નવા કર્મ બંધનનું કારણ નહીં થાય એટલી છેલ્લી હદનો રહી ગયો છે. શુભરાગને ઝેર કહીને અહીંયા શુભરાગની રુચિ છોડાવવી છે. તને જે મમત્વ છે, તને જે ઊંડે ઊંડે એમ થાય છે કે આ કરતા કાંઈક તો લાભ થવાનો છે, કાંઈક તો લાભ થવાનો છે, થોડોક તો એમાં લાભ છે, એ જે અંદરમાં અભિપ્રાય રહી ગયો છે, એ જે એનાથી લાભની ગંધ રહી ગઈ છે, એ કાઢવી છે. ગુરુદેવ દાખલો આપતા, બહુ એવા દાખલા, ઘરગથ્થુ દાખલા આપતા. વ્યાસતુલના શીશા પહેલા આવતા, નીચેથી ઉપસેલો હોય એટલે તળિયે ખાડો હોય, તળિયો જોવો તો ખાડા વાળો હોય, એ વ્યાસતુલ ખાલી કરે તો એમાં થોડુંક રહી જાય, રહી જાય એટલે આમ સાફ કર્યું હોય તો ગંધ આવ્યા કરે. એમ આવું વિતરાગી શાસ્ત્ર વાંચે તો પણ એમાં શુભરાગની ગંધ રહી જાય છે. એ ગંધ માત્ર કાઢવા માટે જરા કડક શબ્દ પ્રયોગ કરે છે. ભાઈ ઝેર છે, તારો આત્મા અમૃત સ્વરૂપ છે, અકષાય સ્વભાવ છે ને કષાયનો કણ છે, એ ઝેરનો કણ છે. જે જે વિષમના પદાર્થ છે ને એમાં ઝેર છે, પછી બીડી હોય તો એમાં ઝેર છે ને ચા હોય તો એમાં ઝેર છે, પણ માઇલ્ડ છે. માઇલ્ડ તો સારું કે નહીં, થોડુંક સારું નહીં. જેને ઝેર જોતું જ નથી એને તો ઘણું જોતું નથી પ્રશ્ન નથી, એને તો થોડું પણ જોતું જ નથી, જોતું નથી એને થોડું પણ જોતું જ નથી, એને ઘણું જોવાનો તો પ્રશ્ન જ નથી. ફેફસાને કુરે છે, નવાણું તાવ લંબાય તો એ ફેફસાને ખાઈ જાય છે, ખાઈ જાય છે એટલે એને ખય થઈ ગયો એમ કહેતા હતા. પેલા ક્ષય શબ્દ નહોતા વાપરતા, આને ખય થઈ ગયો છે એમ કહેતા હતા. શું કે ખાઈ જાય, એમ છે એ તો શરીરનું દુબળું થતું જાય, નબળાઈમાંથી તો જન્મેલો રોગ છે, એમાં પાછું ફેફસાને અસર થાય એટલે ખલાસ, પછી ખવાતો જ જાય, ખવાતો જ જાય. એના માટે અકષાય સ્વભાવને ઓળખવો અને એ કસાય સ્વભાવમાં એકત્વ કરવું, એકાગ્રતા કરવી, એ એક જ ઉપાય છે. બધા રોગનો, તમામ રોગનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. કેમ કે શુદ્ધાત્મા એવો મહાન છે, એવો પરમાત્મા છે, એવો પરમપદ છે, નિર્દોષ, અનંત 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 પવિત્ર ગુણની ખાણ છે. જેને ગુણ રૂચે છે એને તો ગુણનો ઢગલો મળી ગયો. જે ઓળખે તો જેને ગુણ રૂચે છે એને તો ગુણનો ઢગલો મળી ગયો. પછી એને બીજું જોઈશું કે એને તો બીજું કઈ જોઈતું નથી. શુભ રાગને ઝેર કરીને શુભ રાગની રૂચિ છોડાવી છે. શુભરાગ પહેલા છૂટતો નથી, શુભની રૂચિ પહેલા છૂટે છે. એટલે એમ કહે છે કે આત્મામાં અનાદિના રાગને છૂટવાનું આ વિજ્ઞાન છે. રાગ છૂટે વળી એમ નથી કે રાગની રૂચિ છોડાવવી છે ને રાગને રાખવો છે. વળી પાછો કોઈ બહુ અહીંથી અર્થ કરે કે શુભરાગ પહેલા છૂટતો નથી, શુભરાગ ની રૂચિ છોડાવી. છો શુભરાગ ને નથી છોડાવતા, શુભરાગ ની રૂચિ છોડાવી. શુભરાગ તો તારે કરજે પણ એની રૂચિ છોડી દેજે. એવી રીતે અર્થ ઘટન કરવાનો નથી. શુભરાગ ને છોડાવવા માટે, શુભરાગ નો અભાવ કરાવવા માટે પહેલા એની રૂચિ છૂટીને એ છૂટે છે. તેથી એની વિધિ બતાવે છે. અંદરમાં રૂચિ પડી હોય શુભરાગની અને શુભરાગ છોડવા માંગે તો શુભ તો નહીં છૂટે પણ એનું અશુભ નહીં છૂટે ને એનો જળનો સંબંધ પણ નહીં છૂટે. એમાંથી ઉગ્યા જ કરશે. શુભ શુભ તો ઉગશે પણ કદી શુભ તો એક સરખું કોઈને રહેતું નથી, એટલે અશુભ આવ્યા વિના રહેશે નહીં. જોકે સમ્યક દર્શન વિનાનું શુભ એકનું ચોખ્ખું શુભ હતું જ નથી, મિથ્યાત્વના મોટા અશુભ સહિત જ હોય છે. એટલે એનું સર્વથા શુભ છે એવી વાત રહેતી નથી. ભલે દ્રવલિંગી મુનિ હોય, જેના જે શુભના ફળમાં નવમી ગ્રહ જવાનો હોય, તો પણ એને અશુભ સાથે ને સાથે જોડાવી લો. આ સ્થિતિ ચોખ્ખું શુભ નથી, ભેળસેળિયું શુભ છે. સમ્યક દર્શન થયા પછી જે શુભ છે એ ચોખ્ખું શુભ છે. પછી એ શુભ હોય છે તો ચોખ્ખું હોય છે. આ તો કે છે કે એ ચોખ્ખાને પણ ઉડાવીને, એ ચોખ્ખાનો પણ અભાવ કરીને ચોખ્ખી વિતરાગતામાં જવા માંગે છે. એને ચોખ્ખું હોય છે, બીજાને તો ચોખ્ખું હોતું નથી. શુભરાગને ઝેર કરીને શુભરાગની રૂચિ છોડાવી છે. શુભરાગ પહેલા છૂટતો નથી, શુભની રૂચિ પહેલા છૂટે છે. પહેલા એની શુભની રૂચિ છૂટવી જોઈએ. અને એ શુભાશુભ રહિત જે શુદ્ધાત્મા છે એની રૂચિથી એ છૂટે છે. એની રૂચિ થતા એ છૂટે છે. કેમ કે જીવ રૂચિ વગરનો તો રહી શકતો નથી. કાં તો એ ગુણની રૂચિ કરે અને કાં તો એ કષાયની રૂચિ કરે. ચાહે કષાયમાં એ અશુભની કરે કે ચાહે કષાયમાં એ શુભની કરે. તીવ્ર રોગની કરે કે મંદ રોગની કરે. પણ મંદ રોગની કરતા રોગ તીવ્ર થઈ જશે. જેમ 99 છે એ મોટા રોગનું કારણ થશે એમ થઈ જશે. એટલે એની રૂચિ પહેલા છોડાવી છે, એ પહેલા છૂટે છે. શુભરાગને ઝેર કહીને તેની રૂચિ છોડાવી છે. ચોખ્ખી વાત કરી છે. નહીતર એમ માણસ કહે છે કે તમે શુભનું આટલું બધું નિષેધાત્મક કડક વલણ લેશો તો પછી અશુભમાં જીવ ચાલ્યો જશે. ભાઈ અશુભમાં નહીં ચાલ્યો જાય એ શુભની રૂચિ પહેલા છોડશે. અને જો શુભ ની રુચિ છોડશે તો શુભરાગજી એનો ચાલુ રહેશે, પણ એ રુચિ વગરનો શુભરાગ ટકી નહીં શકે. એ રાગના અભાવ થવાને વિતરાગતા થવાનો એને આરંભ થશે, પ્રારંભ થશે, અને એ મોક્ષ માર્ગે આગળ વધશે. મોક્ષ માર્ગમાં એ આવી જશે અને મોક્ષ માર્ગમાં આગળ વધશે. એટલે અહીંયા જે કહેવાનો આશય છે એ આશયને ખુલ્લો કર્યો છે. શુભરાગના નિષેધથી જૈન દર્શનના ત્રણેય ફિરકાઓમાં થોડો ઉવાપો મચ્યો. ગુરુદેવને આ પ્રકારની કથન શૈલીથી બીજા અન્ય દર્શનોને તો બહુ લેવા દેવા નથી, પણ જે જૈન દર્શન કહેવાય છે, જૈન નામ જ્યાં કહેવાય છે, એ ત્રણેય ફિરકાની અંદર મોટો ઉવાપો થયો. આ કાનજી સ્વામી છે એ બધાને ઊંધે રસ્તે ચડાવે છે, માટે પછી બાનું મળી ગયું કે પહેલા તો આટલો સંયમ પાળતા સ્થાનકવાસી મુનિ હતા, ત્યારે આટલો સંયમ પાળતા, પછી સંયમ ઓછો કરી નાખો. જો પોતે નીચે આવી ગયા એટલે હવે બધાને નીચે લઈ જવાનો ઉપદેશ દેવા માંડ્યા. બાનું પકડવું હોય તો કાંઈ ને કાંઈ માણસને મળી રહે. આ કાળની અંદર મોક્ષ માર્ગને પામવાની એમણે જે વાત કરી છે એ જૈન દર્શનમાં લુપ્તપ્રાય હતી, ત્રણેય ફિરકાની અંદર લુપ્તપ્રાય હતી. હંમેશા એવું જ બને, એ તો એમ છે. પોતે મુનિ દશાનો ત્યાગ કર્યો ને, બહારમાં જે મુનિ દશા અંગીકાર કરી હતી એનો ત્યાગ કર્યો, ત્યારે એમને ખુલાસો તો કરવો જ પડે. મિત્ર ઓલા કહે છે એ લાગવું પડે કે નીચે આવી ગયા છે, પણ ખરેખર તો એ ઉપર ગયા જ નહોતા, પછી એથી આવવાનો પ્રશ્ન નહોતો. જ્યારે દીક્ષા અંગીકાર કરી અને સ્થાનકવાસીને યોગ વ્રત નિયમ પાળતા હતા ત્યારે ગ્રહિત મિથ્યા દર્શનમાં હતા. શેમાં હતા? ગ્રહિત મિથ્યા દર્શનમાં હતા. એ એમને ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો એટલે એ પ્રકારનો દેખાવ એમણે છોડી દીધો. કોઈ માન આપે ને માનનો ત્યાગ કરવો એ કેટલું અઘરું છે એ તો ત્યાગ કરે એને ખબર પડે, એટલું બધું માન મળતું હતું એમને. માન સન્માનનો કોઈ પાર નહોતો, રૂપિયા પૈસા જોતા નહોતા એટલે દુકાન છોડી હતી. હવે જે સાધુ થાય છે, દીક્ષા લે છે, એને તો પછી કાંઈ ઘર સંસાર ને વેપાર ધંધો ને રૂપિયા સવાલ નથી, એને તો માન સન્માનનો જ સવાલ હોય છે. એ એક જ આ મનુષ્ય ભાવમાં મોટો દુશ્મન છે મારનારો, એ માન તો એમને ભરપેટ મળતું હતું. કોહિનૂર કહેવાતા હતા સ્થાનકવાસીના સંપ્રદાયમાં, એ કોહિનૂર હીરો પાક્યો છે એવું ઉપનામ મળ્યું હતું કે જેની બરાબરી કોઈ નથી કરી શકતું. કોહિનૂર ની બરાબર નથી ને કોઈ, ભાઈ પણ સત્ય જુદું છે. એ જ્યાં ખ્યાલ આવ્યો ત્યારે એમણે અસાધારણ પુરુષાર્થથી જાહેર પરિવર્તન કર્યું, અને એમાં એમ જાહેર કર્યું કે અમે મુનિ હતા નહીં, મુનિ છીએ નહીં. આત્માની જે મુનિ દશા એ તો કોઈ અલૌકિક ચીજ છે, અમે તો એના અભિલાષી છીએ. એવા જે મુનિ જૈન શાસનમાં બતાવેલા છે એવા મુનિના દર્શન થાય તો એના પગના તળિયા ચાલીએ, આમ કહેતા. એ મુનિઓના તો અમે દાસાનો દાસ છીએ એમ કહેતા, એવા શબ્દો વાપરતા. એના તો અમે દાસાનો દાસ છીએ, એના ચરણરજ છીએ. ના તો આપણે સાંભળેલા જ છે ને, કોઈની સાંભળેલી ક્યાં વાત છે, પ્રત્યેક સાંભળેલી વાત છે. અરે કોક વખત તો મુનિ દર્શન ની એવી ભાવના થતી કે વહેલી પરોડે જંગલ જવા નીકળે, માઇલ બે માઇલ જાતા પાલિતાણા ના રસ્તે, ત્યારે ડુંગરામાં જાય ત્યારે એમ કે કોઈ અતરથી ચારણ વૃદ્ધિધારી ઉતરે તો સારું. લબ્ધિધારી મુનિ કોઈ આકાશગામીને આમ તો કોઈ જોવામાં આવતા નથી, પણ એટલી દર્શનની ભાવના એમણે ભાવી છે મુનિ કરવી. પામર તો પોતાની નજર આવી કે ના આવી, શ્રીમદજી એ કહ્યું કે આ પામર ને પોતાની પામરતા વગેરે વાત કરી કે અમે એમના તળિયા ચાટીએ. હે પાંચસો ને વીસ થયો, પાંચસો ને એકવીસ. આ તો સનાતન સ્યાદવાદ જૈન દર્શન છે, એને જેમ છે તેમ સમજવું જોઈએ. શું કહે છે? જૈન દર્શનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વાત કેવી હોય એ આ બોલની અંદર વાત કરશે. સ્વદ્રવ્ય અને સ્વપર્યાય સંબંધીની, એની જ ખાતે એની જ સાથે મેળ ખાતે પરદ્રવ્યની અને પરદ્રવ્યના પર્યાય સંબંધી કેવી વાત હોય એ બે વાત એક સાથે કરશે. આમાં એક બાજુથી એમ કહેશે, એમ જુઓ વાત, કે ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને ભલે કેવળ જ્ઞાનની હોય તે પણ એ કહે છે, ક્ષાયિક પર્યાય લીધી છે ને. પણ બીજી બાજુ શુભરાગ આવે છે એ સિદ્ધાંત વિચારનારને વિચાર વખતે શુભરાગ આવે છે, એ શુભરાગ લંબાઈને એવો આવે છે કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો એને રાગ આવે છે. એ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ આવે ત્યારે એ પ્રતિમાજીની સ્થાપના કરે, એ મંદિર બંધાવે, એનો ઉત્સવ કરે, આ બધો શુભરાગ એને થાય. તો કે છે કે જૈન દર્શન નું સ્યાદવાદ છે એમાં આ શું ભેગા થયું? વિતરાગતા ને રાગ બે કે હા એના સ્થાનમાં રાગ યથાયોગ્ય પ્રકારે ન આવે તો એની લાઈન ઊંધી છે એમ નક્કી થાય છે. જૈનના નામે જે દર્શન ચાલ્યો એ ફિરકો ચાલ્યો, પ્રતિમાજીને જોઈએ કેમ કે મંદિર બંધાવતા હિંસા થશે. જૈન દર્શનમાં હિંસાનો નિષેધ છે. પુષ્પા પુષ્પ પાંખડી જ્યાં બી ભાઈ જીનવરની ત્યાં નહીં આગના. અહીંયા તો મોટો આરંભ સમારંભ છે, જૈન મંદિર બંધાવાય નહીં, પછી અપાસરા બંધાવવાનો વાંધો નહીં. પાછું આ તકલીફ આ છે પાછી ભાઈ, એ ન હોય તારે રહેવાનું ઘર પહેલા ન બંધાવું તો ચાલશે, પણ જૈન મંદિર તો તું પહેલા બંધાવ પછી તારા રહેવાનું ઘર બંધાવ્યું. શું કહે છે કે જો ભાઈ એને નિમિત્તો છે, અહીં તો એ વાત લીધી છે કે જેને નિમિત્તનું પણ સાચું જ્ઞાન નથી એને ઉપાદાનનું સાચું જ્ઞાન હોવાનો કોઈ સવાલ નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્ર કેવા હોય એનું જેને સાચું જ્ઞાન નથી એને ઉપાદાન સંબંધિત, આત્માના ઉપાદાન સંબંધિત એટલે આત્માની શક્તિઓ સંબંધિત, આત્માના ગુણધર્મ સંબંધિત એને કોઈ જ્ઞાન હોવાની પરીક્ષા કરવાનો સવાલ નથી. પૂરી થઈ ગઈ વાત. પણ અધ્યાત્મની વાતો એ લોકો કરે છે કે એ બધું સમજવા જેવું છે. એ લોકોમાં અધ્યાત્મ છે પણ એ બધું સમજવા જેવું છે. તને ખબર પડી ગઈ કે એના નિમિત્તમાં ઠેકાણા નથી, વાત પૂરી થઈ ગઈ. એના ઉપાદાનનો વિચાર કરીશ નહીં, નકામો તો ભૂલાવામાં પડી જઈશ. આમ છે એ બોલ છે. હું આગળ કેવી રીતે છે બોલ, પણ નિમિત્તનું જ્ઞાન નથી અને ઉપાદાનનું જ્ઞાન નથી. હા એ તો બધા લાગ સિદ્ધાંતો બધે લાગુ પડે ને. ૨૩૯ પાના છે. ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર નવારી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય છે. એને બદલે તેમના ઉપકારને ઓળવે તે તો અનંત સંસારી છે. કોની પાસેથી સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી, પાત્ર નથી. પછી આ તો વાંચનકાર ઉપર લીધું છે, જેને વક્તાને ઉપર લીધું, જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જેવો શાસ્ત્રનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. એ આ બધા જે ગુણ ચાલ્યા છે એમાં એ વાત લીધી છે. એ લીધું છે 827માં. એમાં પ્રતિમાજીની વાત છે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ હોવાથી અરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. અરંતાદિક એટલે પંચકર્મિષ્ટિ, આદિકમાં પાંચે પદ લઈ લેવા. એ જ વાલા સગા છે, આ ઘરના બાયડી છોકરા વાલા નહીં એમ કે છે. એ જ સગા, એ જ સાચા સગા છે, વાલા સગા છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો, રહંતો, જિનબિંદો વગેરેને યાદ કરીને નમસ્કાર કરવામાં આવે છે. એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને કુદેવવાદીના નામથી ચલાવે છે. એમાં પણ ગરી ગયું છે આ બધું, પદ્માવતી ને ક્ષેત્રપાલ ને બધા કઈ ડઝન બંધી કરી ગયા છે અત્યારે. એમાં તે માટે અનંત સંસારી છે. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું બહુમાન તો આવતું જ નથી. બહારમાં જેને બાહ્ય સતનું બહુમાન આવતું નથી એને અંતરમાં આત્માનું મહાત્મા આવે છે, વાત બિલકુલ ખોટી છે. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. ઠીક, અહીંથી ઉપાડી વાત. કેવી કેવી અપેક્ષાઓ ખોલી છે પોતે. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. લોકો નિશ્ચયના ભાવને ભૂલ્યા છે અને વ્યવહારને સમજતા નથી. આ શાદવાદ જૈન દર્શન છે ને એના અનુસંધાનમાં પોઈન્ટ છે. તે વ્યવહારને સમજતા નથી, તે નિશ્ચય ને વ્યવહાર બંનેને ભૂલ્યા છે. જુઓ, જ્યાં વ્યવહાર પોતે સ્થાપે છે યથાસ્થાનમાં ત્યાં એટલા જોરથી સ્થાપે છે કે જો અહીંયા તું ભૂલ્યો, વ્યવહારમાં તું ભૂલ્યો, નિશ્ચયમાં હરગીઝ તું ભૂલેલો છું, 100% ભૂલેલો છું. તારા નિશ્ચય વિશે જ્ઞાનની અમારે પરીક્ષા પણ કરવી નથી. ચાલ, એની પરીક્ષા કરવાની હોય શકે એટલી વાત એ વાત અહીંયા લેશે કે જૈન દર્શનમાં એક અપેક્ષા એવી આવે છે કે ત્રિકાળી ધ્રુવ વસ્તુ આત્મા છે, મૂળ પરમપદ છે જે આત્માનું ધ્રુવપદ છે, તેની અપેક્ષાએ, તેના અવલંબનની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાય હોય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, ક્ષાયિક સમ્યક દર્શનની હોય કે ક્ષાયિક જ્ઞાનની હોય કે ક્ષાયિક ચારિત્રની હોય, એ પણ અવલંબનની યોગ્ય નથી. અવલંબનની અપેક્ષાએ તે હે છે. એનું અવલંબન લેવા જાય તો બહિર્મુખ થઈને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એ તો રહે જ નહીં, શુદ્ધ અવસ્થા તો એને રહે જ નહીં. સીધો રાગ ઉપજે અને રાગનું એકત્વ થઈ જાય તે જ સમયમાં. એટલે એમ કીધું કે જો ભાઈ મિથ્યાનો છેડો છેલ્લામાં છેલ્લે અહીં સુધી અડે છે. બરોબર, ક્યાં સુધી મિથ્યાનો છેડો, સમ્યક મિથ્યાનો છેડો અડે છે? એક સમયની શુભાશુભ પર્યાય તો નહીં પણ શુદ્ધ પર્યાયનું અવલંબન પણ જૈન દર્શનમાં કરાયું નથી. આ જૈન દર્શન છે. હવે તારે શરીરની ક્રિયાથી ધર્મ માનવું હોય તો કેવી રીતે માને છે? એનું તો અવલંબન લેવાનો પ્રશ્ન રહેતો નથી. પણ બીજી બાજુ શુભરાગ આવે છે એ જ સાધક જીવને એના નિમિત્તો દેવ શાસ્ત્ર ગુરુ ની શ્રદ્ધા નો શુભરાગ હોય છે, એના માસ્તા છે, આ સાચું કહેનાર છે. એના પ્રત્યે વિનય આવે છે, એના પ્રત્યે બહુમાન આવે છે, શુભરાગ આવે છે. ભગવાનની પ્રતિમા હોય છે, અહીંયા એ વાત નાખી શકું તે સ્થાનક વાસી માંથી પોતે આવે છે ને, તો એ લોકોએ આખી પ્રતિમાને ઉડાવવાનો એક સંપ્રદાય ટોળું થઈ ગયું. સંપ્રદાય એટલે ટોળું, ને ટોળું એટલે સંપ્રદાય. પ્રતિમા જોઈ નહીં ભગવાનને, આ શું કરો છો તમે? આ તો સાધક દશાના વ્યવહારને તમે ઉડાવો છો. એ આખો વ્યવહાર તો ગયો, પણ નિશ્ચય આખો ગયો, બે ગયો. આમાં તો નિશ્ચય તો ઘણો દૂર થઈ ગયો, પણ વ્યવહાર પણ ગયો. એટલે એ વાત અમને નાખી છે કે નિમિત્તોમાં પ્રત્યક્ષ દેવગુરુ ને શાસ્ત્ર ની શ્રદ્ધા નો શુભરાગ તો હોય છે, પ્રત્યક્ષ દેવગુરુ શાસ્ત્ર હોય, પણ પ્રત્યક્ષ ન હોય તો કે એની પ્રતિમાજી ની સ્થાપના કરવી, એ એવો શુભરાગ આવે છે. કેમ કે અકૃત્રિમ જીન બિંબો દેવલોકમાં અને અઢીદ્વીપ ની બહાર આ નંદીશ્વરાદિમાં શાશ્વત જીન બિંબો છે. આપણે જે નંદીશ્વર ની રચના કરવાના છે, પંચમેરું નંદીશ્વર 52 જિનાલય છે, એમાં અકૃત્રિમ શાશ્વત જીન બિંબો છે. ક્યાંય ક્યાંય કોઈ દિગંબરના મંદિરમાં દેવ દેવીને યક્ષનો સવાલ નથી પ્રતિમાનો. અત્યારે તો કેટલાક દિગંબર મંદિરમાં ઝઘડા કરીને ખુશી દીધા છે, ઉઠાવવા માંડે તો તકરાર થાય, એટલે પછી બીજો ઉપાય નથી. કલકત્તામાં તો સુગાનીજી રહેતા, એની બાજુમાં જ એક મોટી વાડીનું, હા, એ વાડીમાં એક જૈન મંદિર હતું, અમે દર્શન કરવા ગયા હતા. તો કે પહેલા આ સુગાનીજી રહેતા ત્યારે આ પદ્માવતી ક્ષેત્રપાલને આ દેવ દેવીઓ નહોતા કે, પણ થોડુંક વિષપંથીઓનું અહીંયા જોર છે દિગંબરમાં. દિગંબરમાં બે પાછા પંથ છે, એક તેરા પંથી ને વિષપંથી, એ જોર છે. નાના મુનિઓ આવે ત્યારે પછી ટોળું જોરમાં આવી જાય અને એ ઘુસાડી દીધા કે, હવે જો કાઢીએ તો મોટું તોફાન થાય એવું છે, પછી શું કરીએ રહેવા દો ભાઈ. એવી રીતે એમને વધતું જાય છે, એ સાઈડ વધતી જાય છે. પાછા જ્યાં જ્યાં ન હોય ત્યાં એ લોકો સંખ્યા જોર થઈ જાય, એટલે પાછા નાખતા જાય છે. વિતરાગ દેવ, વિતરાગ ગુરુ, વિતરાગ શાસ્ત્ર અને વિતરાગી સાધકો સિવાય કોઈ નમન કરવાને યોગ્ય નથી. એ કોઈ નમસ્કારને યોગ્ય નથી, વંદનાને યોગ્ય નથી, પૂજવાને યોગ્ય નથી, કાંઈ કરવાને યોગ્ય નથી,
બરોબર,
સ્તુતિ કરવાને યોગ્ય નથી, પ્રશંસા કરવાને યોગ્ય નથી. એક સ્થાને એને મળવું જોઈએ. ભગવાનની પ્રતિમા જી ને એ કઈક લાભ કરી દે છે, દુકાને વકરો હારો કરાવી દે, દીકરા દીકરી ન થતા હોય તો સંતાન નો કઈક લાભ થઈ જાય, એવી અંદર ઊંડે ઊંડે સંસારની ભાવનાઓ પોષાય છે. નિર્ધનતા હોય તો સધનતા થાય, કઈક રોગ થયો હોય તો રોગ મટવાનું કારણ થાય. આવા બધા ઊંધી શ્રદ્ધાના ગ્રહિત મિથ્યાતના લાકડા, જેને ફાંસીના લાકડા કહેવાય, એ અંદર ગરી ગયા છે. મારે મરી દઈશ તો એ ઊંધી શ્રદ્ધાના લાકડાથી તું ફાંસીને લાકડે ચડી જઈશ. હું કોલકાતા 33 સાલમાં વાંચન કરવા ગયો હતો, એ આપણા મુમુક્ષુભાઈએ બુક આપી હતી, એમાં ડઝન બંદી દેવ દેવીઓની સ્તુતિ અને પૂજાઓ રચેલી હતી, અને એમાં વર્તમાન દિગંબર મુનિઓના ફોટાઓ હતા અને એના આરાધક શ્રાવકોના ફોટા હતા, એના ભક્તોના. અને એ બતાવ્યું કે જો આ એક પતિ પત્ની યુવાન બેઠા છે, એને સંતાન નથી, એટલે આ મહારાજ પાસે બેઠા છે. આ મહારાજ આ બધી પ્રતિમાઓનું જ્યાં જાય ત્યાં એ મંદિરોમાં પધરાવાની ધમાલ કરાવે છે, એ આ મહારાજ છે, એના હિમાયતી છે કે શું. અને આને દીકરો દીકરી કાંઈ નથી, મારવાડી પપ્પા લતો એટલા હતો, એના ભગત છે કે આ બધો ક્યાં જૈન દર્શન અને ક્યાં આ બધી લાઈનો ફરી ગઈ. એક જીવ પોતાનું અનંત સામર્થ્ય લઈને બેઠેલા પદાર્થો છે, એની પર્યાયમાં હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી. ન તો રજકણ રજકણ વચ્ચે, ન તો જીવ જીવ વચ્ચે, કે ન તો જીવ ને અજીવ વચ્ચે કોઈને અધિકાર નથી. તો વસ્તુના સ્વરૂપની મર્યાદા બહારનો વિષય છે આખો. પછી કઈ કરવું ફરવું ક્યાં પ્રશ્ન છે? કોઈ દેવ દેવના કરી આપતા હોય તો એ જ કરત, ભગવાને એ ઉપદેશ આપત કે ભાઈ તું એનું કરને, હવે એને એને ભજને, તને તારે જીતું છે તને આપી દેશે. પણ ભગવાને નિષેધ કર્યો છે, એવા ગરીબ મિથ્યાત્મનો ભગવાને નિષેધ કર્યો છે, જોરથી નિષેધ કર્યો છે. ખરેખર વિચારીએ તો એવા બધા ગ્રહિત મિથ્યાત્મના પરિણામ તિર્યંચ ગતિના ચોખ્ખા કારણ છે, ઢોરમાં જવાના કારણ છે, સીધા પશુ પક્ષી થવાના કારણ છે. એનાથી નિયમથી તિર્યંચાયોનો બંધ પડે. ગ્રહિત મિથ્યાત્મા નિયમથી તિર્યંચાયોનો બંધ પડે, બીજું ખાય બીજું થાય જ નહીં અમારે. કેમ કે એની અંદર તીવ્ર પાપની લાગણી રહેલી છે, મને આ મળશે, મને આ મળશે, મને આ મળશે, મને આ મળશે, એ બહુ પાપના પરિણામ છે. શું કરવા કરે તો વિતરાગમાં તો ગુણ ભેગા છે એટલે દર્શન કરે છે, આનામાં ક્યાં ગુણ છે? આ તો રાજી છે, શાસન ને રક્ષાની જરૂર નથી કોઈની. શાસન એના પુન થી જીવે છે, કોઈની રક્ષાથી જીવતું નથી. કોઈ એક દેવ દેવલા દેવી દેવલા કોઈ શાસન ની રક્ષા કરે છે એવું છે? શાસન ની રક્ષા કરે તો આ સ્થિતિ હોય નહીં. મુસલમાનો ની સંખ્યા સૌથી વધારે છે.
જૈન
દર્શન ઉપર, જૈન શાસન ઉપર તો છેલ્લા 2000 વર્ષમાં જે પ્રહાર થયા છે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કાંઈ વાતનો માન નથી. એક રજકણનો કોણ ફેરવી શકે? શ્રી કૃષ્ણ તો ત્રણ ખંડના ધણી હતા, કેટલું પુણ્ય લઈને આવ્યા હતા યુવાન ઉંમર થઈ, અને ગોકુળ વૃંદાવનમાં જયારે એમના મામાને ત્યાં ઉછરતા હતા, કંસના હિસાબે ત્યાં મૂકી આવ્યા હતા. ત્યાં યુવાન ઉંમર થઈ ત્યાં દેવ આવ્યા અને સોનાની દ્વારકા રચી દીધી. કેમ કે એને 16108 તો રાણી હોય છે,
બરોબર,
એટલા મહેલ હોય એના, એક એક રાણી ને એક એક મહેલ હોય. એક મહેલ ની અંદર બે બેડરૂમ એમ ન હોય ત્યાં, આપણે જેમ ન હોય ત્યાં, ત્રણ બેડરૂમ નો ફ્લેટ છે એમ ન હોય ત્યાં, એટલા કુંડલી ના આવ્યા છે. શું બધાને જુદા જુદા મહેલ હોય, 16108 હોય અને ત્રણ ખંડ ના ધણી છે. જેને જેની નગરી રચવા દેવો આવે, મનુષા ઉતાર કડિયાનું કામ નહીં ત્યાં, રંધો લઈને બે એનું કામ નહીં, ચુનારી લઈને ચણે એનું કામ નહીં. દેવ આવે કે આપના માટે નગરી તૈયાર છે, પધારો. એને ચક્ર ઉત્પન્ન થાય છે, જેમ ચક્રવર્તીને ચક્ર ઉત્પન્ન થાય છે, એને ચક્ર ઉત્પન્ન થાય છે. ત્રણ ખંડને જીતે છે. એટલા પુનના ધણી હતા, એ દ્વારકા હળગી બચાવી નથી ક્યાં. નગરી બચાવી તો એક કોર રહી, પણ એની એમથી મા બાપને તો બચાવેલું. આ તો હવે મારી તાકાત બહારની વાત છે, આકાશવાણીથી પોતે સારથી થયા અને મા બાપને 2000 રથમાં ભાગવાની ભાગવત ભાગ તો ત્રણ ખંડનો ધણી ભાગતો હતો, દ્વારકા છોડીને ભાગતો હતો, પોતાની રાજધાની છોડીને ભાગતો હતો. જુઓ તો પૂન બાપને ઉદયની દશા તો જુઓ. એક રજકણને ફેરવે પણ જેની હાક વાગતી હતી, ભલ ભલો એનો મામો પ્રતિભા સુધી હતો અને ખતમ કરી નાખ્યો. કેવી હાક વાગતી હતી, આકાશવાણીથી નહીં બચાવી શકો. ભલે તમારો બચાવો ને રાગ તો આવે, મા બાપ છે એટલે રાગ આવ્યા વિના રહીએ ને, રાગી છે આકાશવાણી થી નહીં નહીં બચાવ્યા, એ દરવાજા પાય ને દરવાજો પડ્યો રથ ઉપર મરી ગયા. એને એ શ્રી કૃષ્ણ ને એ બલરામ નીકળી પડ્યા, પગ પાળા નીકળી પડ્યા છે, રથ ભાંગી ગયો. ત્યાર પછી અહીંયા જે પ્રભાસ પાટણ આગળ જે કહેવાય છે ત્યાં એ તૃષામાં સૂતા છે અને બળદેવ ગયા છે પાણી લેવા, એમ બે વિખૂટા પડે છે. ત્યાં ઓલો પારધી મારે છે બાણ કે કોઈ હરણનું હુતું લાગે છે એમ સમજીને એ રીતે પ્રાણ છોડે છે ત્યાં.
બરોબર,
જંગલમાં નીકળી ગયા હોય છે ઘણા વખત થી, કેમ કે એ સાંભળ્યું હતું ભગવાન ને, નેમિનાથ ભગવાન નો કાળ છે ને, શ્રી કૃષ્ણ ના ભગવાન નેમિનાથ ભગવાન નો કાળ છે, એટલે એ દિવ્યધ્વનિ માં સાંભળ્યું હતું કે આમનું મૃત્યુ આના હાથમાં છે, મારે મારા હાથે હોય નહીં, હું તો ભાગી જવું, દ્વારકા છોડીને ભાગી જવું, જંગલમાં જ રહેતો હતો, મારે મારવા નથી, શુદ્ધ પરંપરામાં એ કઈ નથી, ગડબડ બધી થઈ છે એમાં ઘણી બધી ઘૂસી ગયું છે. જયારે ભગવાન ની પ્રતિમા ની સ્થાપના હોય ત્યારે કોઈ કુદેવ ની કુદેવ ની વિતરાગ દેવ સિવાય બીજાની સ્તુતિ પ્રશંસા એ પ્રશ્ન જ નથી, ક્યાંય વિધિમાં એ પ્રશ્ન છે જ નહીં. પછી એની રૂચિ વાળા પછી ગોઠવણ કરી દે, લોકોને આ વિશે ની સમજણ નથી, એટલે એવી બધી ગડબડ ચાલે છે ને ચાલે છે.
જય ઓ પરમ કૃપાલ શ્રી કાંત દેવી, જય ઓ સનામ નિગમ જય ધારમણો જય ઓ.